એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક અને એક એવી વિચારધારા પર વાત કરીશું જેણે દુનિયાને જોવાની આપણી રીત પર ઘણી ઊંડી અસર કરી છે, પણ હા, એના વિશે ઘણી ગેરસમજો પણ છે. પુસ્તક છે ક્રિટિકલ કમ્પેનિયન ટુ કન્ટેમ્પરરી માર્ક્સિઝમ.
નમસ્કાર. અને આ વિષય ખરેખર રસપ્રદ છે, કારણ કે ઘણા લોકો એવું માને છે, ખાસ કરીને પેલી બર્લિનની દિવાલ પડી 1989માં, પછી જાણે માર્ક્સવાદનો અંત આવી ગયો.
હા, એવું જ કહેવાય છે.
પણ આ પુસ્તક બરાબર એનાથી ઉલટું કહે છે.
હા,
એ દલીલ કરે છે કે આજની જે જટિલ સમસ્યાઓ છે, જેમ કે આ વધતી જતી આર્થિક અસમાનતા, પર્યાવરણનું સંકટ છે, આર્થિક ઉથલપાથલ છે, આ બધું સમજવા માટે માર્ક્સવાદ આજે પણ એટલો જ, કદાચ એનાથી પણ વધુ સુસંગત છે.
એટલે પુસ્તકનો મુખ્ય હેતુ માર્ક્સવાદની કોઈ એક જ આમ ચોક્કસ વ્યાખ્યા આપવાનો નથી, બરાબર ને?
ના, બિલકુલ નહીં.
પણ એના બદલે આજના સમયમાં માર્ક્સવાદી વિચારો કેટલા ફેલાયેલા છે અને એમાં કેટલા મતભેદો પણ છે, એનો એક મોટો નકશો આપવાનો પ્રયાસ છે. પુસ્તક જાણે પૂછે છે કે ભાઈ, સોવિયેત યુનિયન તૂટી ગયું, ગ્લોબલાઇઝેશનનો જમાનો આવ્યો, તે પછી માર્ક્સના વિચારોમાંથી શું શીખવા જેવું બચ્યું છે અને એનો ઉપયોગ આજની સમસ્યાઓને સમજવા અને કદાચ કોઈ અલગ ભવિષ્ય વિચારવા માટે કેવી રીતે થઈ શકે.
બિલકુલ. આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ ધારણાને પડકારવાનું છે કે ભાઈ, 1989 પછી માર્ક્સવાદ તો ઇતિહાસ બની ગયો, એ અપ્રસ્તુત થઈ ગયો. એના બદલે સંપાદકો અને લેખકો બતાવે છે કે માર્ક્સવાદનો તો જાણે પુનર્જન્મ થયો છે.
ઓ, રસપ્રદ.
હા, કારણ કે દુનિયાભરના વિદ્વાનો અને જે કાર્યકરો છે, એ લોકો મૂડીવાદના નવા રૂપો અને એમાં જે અંદરના વિરોધાભાસો છે એને સમજવા માટે ફરીથી માર્ક્સવાદી સાધનોનો, એટલે કે એના વિચારોનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે આ પુસ્તકનો રોલ એ સમજાવવાનો છે કે આ પરંપરા જીવંત છે અને સતત વિકાસ પામી રહી છે.
અને આ પુસ્તકના જે સંપાદકો છે એમનું બેકગ્રાઉન્ડ પણ ઘણું રસપ્રદ છે. એક છે ઝાક બિદે,
હા,
ફ્રેન્ચ ફિલોસોફર. એ માર્ક્સની મુખ્ય રચના પેલી કેપિટલ એના બહુ ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે જાણીતા હતા. એમનું કામ થોડું દાર્શનિક હતું. એમણે આધુનિક સમાજને બે મુખ્ય વસ્તુઓ વચ્ચેના સંબંધથી બનેલો ગણાવ્યો, બજાર એટલે કે વર્ગ સંબંધો અને સંગઠન એટલે કે રાજ્ય અને એની સત્તા.
બરાબર. અને બીજા સંપાદક છે સ્ટાથિસ કવેલાકિસ, એ ગ્રીક ફ્રેન્ચ રાજકીય વિચારક છે. એમની ખાસિયત એ છે કે તેઓ માર્ક્સવાદી સિદ્ધાંતને નક્કર રાજકીય રણનીતિ અને ઇતિહાસના વિશ્લેષણ સાથે જોડે છે. એટલે કે સિદ્ધાંત અને વ્યવહાર આ બે વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ કરે છે.
તો આ બંનેના ભેગા સંપાદનથી પુસ્તકને ખાસ શું કહીએ, ઊંડાણ અને દૃષ્ટિ મળે છે, ખરું ને?
ચોક્કસ. બિદેનું દાર્શનિક માળખું અને કોવેલાકેસનું રાજકીય અને ઐતિહાસિક ધ્યાન.
એટલે આ પુસ્તકનો મુખ્ય સૂર એવો લાગે છે કે માર્ક્સવાદ માત્ર ભણવાનો વિષય નથી, પણ દુનિયાને સમજવા અને કદાચ બદલવા માટેનું એક જીવંત સાધન છે.
બરાબર.
ચાલો તો પછી આ પુસ્તકના મુખ્ય વિચારો અને દલીલામાં થોડા ઊંડા ઉતરીએ.
આ પુસ્તક ખરેખર તો એક મોટો પ્રયાસ છે એમ કહી શકાય. 21મી સદીની શરૂઆતમાં માર્ક્સવાદી વિચારધારા ક્યાં ઊભી છે એ જોવાનો એક પ્રયાસ. એનો મુખ્ય ધ્યેય શું છે? તો કે વિદ્યાર્થીઓ, કાર્યકરો અને વિદ્વાનોની જે નવી પેઢી છે એમને માર્ક્સવાદની અત્યારની સ્થિતિનો એક સ્પષ્ટ પણ બિન સિદ્ધાંતવાદી, એટલે કે કોઈ એક ચોક્કસ લાઇન પકડ્યા વગરનો ચિતાર આપવાનો છે. અને આખું પુસ્તક એ પૂર્વધારણા પર બનેલું છે કે 1990ના દાયકામાં માર્ક્સવાદને નકામો ગણી કાઢવાની ઉતાવળ થઈ હતી.
હા, અને એવું કહેવાય છે કે આપણા સમયના જે મોટા સંકટો છે, આર્થિક હોય, સામાજિક હોય, પર્યાવરણના હોય, એ આપણને ફરીથી માર્ક્સ તરફ પાછા વળવા મજબૂર કરે છે.
બરાબર.
અલબત્ત એવું નથી કે માર્ક્સ પાસે બધા જવાબો તૈયાર હતા, પણ મૂડીવાદ કેવી રીતે કામ કરે છે, એની અંદરની ગતિવિધિ શું છે, એ સમજવા માટે એમણે જે વિશ્લેષણ પદ્ધતિ આપી એ આજે પણ બહુ શક્તિશાળી છે.
હા, પુસ્તક આપણને માર્ક્સવાદના પુનર્નિર્માણ અને નવીનીકરણની એક આખી સફર પર લઈ જાય છે. એ પહેલાં તો પેલો જૂનો સોવિયેટ સ્ટાઇલનો માર્ક્સવાદ લેનિનવાદ હતો, એના જડ સૂત્રોથી દૂર જાય છે અને એના ટીકાકારોએ જે સરળ ચિત્રો બનાવ્યા હતા એનાથી પણ દૂર જઈને વાત શરૂ કરે છે. એનો પહેલો મોટો ભાગ સીધો માર્ક્સના મૂળ લખાણો, ખાસ કરીને કેપિટલ, એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એ બતાવે છે કે આજના સંશોધનો માર્ક્સના મૂલ્ય, શોષણ અને સંકટના વિશ્લેષણમાં નવા અર્થ અને સુસંગતતા શોધી રહ્યા છે.
તો શરૂઆત મૂળ વિચારોને ફરીથી સમજવાથી થાય છે, બરાબર? એ પછી પુસ્તક ક્યાં જાય છે?
ત્યાંથી પુસ્તકનો વ્યાપ મોટો થાય છે. તે ઇતિહાસ, રાજ્ય અને રાજકીય શક્તિનું વિશ્લેષણ કરવા માટે માર્ક્સવાદી વિચારોનો ઉપયોગ કેવી રીતે થયો છે એ તપાસે છે. એ પેલો ઐતિહાસિક ભૌતિકવાદ છે ને, એટલે કે ઇતિહાસને આર્થિક અને સામાજિક પરિબળો દ્વારા સમજવાની રીત, એ કેવી રીતે વિકસ્યો છે એ બતાવે છે. અને લોકશાહી, ક્રાંતિ અને મૂડીવાદી રાજ્યના સ્વરૂપ પરની મહત્ત્વની ચર્ચાઓમાં ઊંડે ઉતરે છે. અહીં એ વાત સ્પષ્ટ થાય છે કે માર્ક્સવાદ માત્ર અર્થતંત્ર પૂરતો સીમિત નથી.
અને આ પુસ્તક કોઈ એક જ વિચારધારાને પકડી નથી રાખતું, એમ તમે કહ્યું. એમાં ઘણા અલગ અલગ મંતવ્યો જોવા મળે છે, ખરું ને?
બિલકુલ. એ સંપાદકોની પ્રતિબદ્ધતા સ્પષ્ટ દેખાય છે. પુસ્તકમાં આજના રાજકીય અર્થતંત્રની ટીકા પર મોટા વિભાગો છે, જેમ કે ગ્લોબલાઇઝેશન પર છે, નાણાકીયકરણ એટલે કે ફાઇનાન્શિયલાઇઝેશન, અર્થતંત્રમાં નાણાકીય બજારનું મહત્ત્વ જે વધ્યું છે એના પર છે, અને આપણા સમયના સામ્રાજ્યવાદના નવા રૂપો પર પણ લેખો છે. આ બધું દર્શાવે છે કે માર્ક્સવાદ કેવી રીતે આધુનિક પડકારોને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે.
અને રસપ્રદ વાત એ પણ છે કે પુસ્તક એ પણ બતાવે છે કે માર્ક્સવાદ અન્ય ટીકાત્મક વિચારધારાઓ સાથે કેવી રીતે સંવાદ કરી શકે છે કે કરવો જોઈએ, જેમ કે સંસ્કૃતિ અને વિચારધારા સાથે માર્ક્સવાદનો સંબંધ. અહીં પેલા એન્ટોનિયો ગ્રામશી જેવા વિચારકો યાદ આવે, જેમણે હેજેમોનીનો ખ્યાલ આપ્યો હતો.
હા, બરાબર.
એટલે કે કેવી રીતે શાસક વર્ગના વિચારો સમાજમાં એવી રીતે ફેલાઈ જાય છે કે એ સામાન્ય સમજ બની જાય છે અને લોકો પરિસ્થિતિને સ્વીકારી લે છે.
હા, અને એ જ રીતે નારીવાદ સાથે માર્ક્સવાદનો જે જટિલ પણ જરૂરી સંબંધ રહ્યો છે એના પર પણ એક આખો વિભાગ છે, તેમજ માર્ક્સવાદના દાર્શનિક પાયા શું છે એની પણ ચર્ચા છે. ટૂંકમાં પુસ્તકનો ધ્યેય સ્પષ્ટ છે, માર્ક્સવાદને કોઈ જૂની પૂરી થઈ ગયેલી વાત તરીકે નહીં, પણ એક જીવંત, વિકસતા અને જરૂરી બૌદ્ધિક સાધન તરીકે રજૂ કરવાનો.
એટલે કે આ પુસ્તક એક રીતે ગાઈડ જેવું છે. એ આપણને માર્ક્સવાદી વિચારની એ પરંપરામાં લઈ જાય છે જે સતત બદલાઈ રહી છે, નવા સામાજિક પ્રશ્નો સાથે આમ કહીએ તો સંઘર્ષ કરી રહી છે અને એના જવાબમાં પોતાના ખ્યાલો સુધારી રહી છે.
ચોક્કસ. અને ઘણા જુદા જુદા અવાજો રજૂ કરીને, જે ઘણીવાર એકબીજા સાથે ચર્ચા પણ કરતા હોય છે, મતભેદ પણ ધરાવતા હોય છે, પુસ્તક આપણને ખાલી સિદ્ધાંત વાંચવા નહીં પણ ટીકાત્મક વિચારના આ ચાલુ પ્રોજેક્ટમાં સક્રિય રીતે જોડાવા માટે આમંત્રણ આપે છે. અને એ પ્રોજેક્ટ એટલે શું? દુનિયાને બદલવા માટે તેને સમજવાનો પ્રયાસ. આ જ એનો મૂળભૂત રોલ અને ગોલ છે, એમ કહી શકાય.
ચાલો હવે થોડા મુખ્ય વિષયો પર ધ્યાન આપીએ જે આ પુસ્તકમાંથી ઉભરી આવે છે. પુસ્તકમાં તો ઘણા પ્રકરણો છે, પણ એના સારરૂપ કેટલાક મુખ્ય સંદેશ શું ગણી શકાય?
પહેલો અને કદાચ સૌથી મૂળભૂત સંદેશ એ છે કે માર્ક્સવાદ કોઈ એક બંધિયાર, સ્થિર સિદ્ધાંત નથી. એ એક જીવંત અને એક મત ધરાવતી અને પોતાની જ ટીકા કરવા સક્ષમ પરંપરા છે. પુસ્તકમાં જાણી જોઈને એવા લેખકોને સામેલ કરાયા છે જેમના વિચારો ઘણીવાર એકબીજાથી અલગ હોય છે, ક્યારેક તો વિરોધી પણ હોય છે. આ બાબત માર્ક્સવાદની બૌદ્ધિક જીવંતતા દર્શાવે છે.
બીજો મુખ્ય સંદેશ રાજકીય અર્થતંત્રની ટીકા સાથે જોડાયેલો લાગે છે, નહીં? ભલે માર્ક્સવાદ સંસ્કૃતિ, ફિલોસોફી અને રાજકારણ જેવા ક્ષેત્રોમાં વિસ્તર્યો હોય, પણ એનો મૂળ આધાર તો હજી પણ મૂડીવાદી ઉત્પાદન પદ્ધતિની ટીકા જ છે, જે માર્ક્સે કેપિટલમાં કરી હતી.
એકદમ સાચું. લેખકો વારંવાર મૂલ્ય, વધારાનું મૂલ્ય, શોષણ અને સંચય જેવા મૂળભૂત ખ્યાલો પર પાછા ફરે છે. આ દર્શાવે છે કે આર્થિક વિશ્લેષણ હજુ પણ કેન્દ્રમાં છે, એ એનો પાયો છે.
ત્રીજો મુદ્દો કદાચ સિદ્ધાંત અને વ્યવહાર, એટલે કે થિયોરી એન્ડ પ્રેક્ટિસના સંબંધનો છે. પુસ્તક ખાલી દુનિયાનું અર્થઘટન કરવાથી સંતુષ્ટ નથી, એ તેને બદલવાની ચિંતા પણ કરે છે એવું લાગે છે.
હા, ચોક્કસ. રાજ્ય અને રાજકારણ પરના વિભાગોમાં આ સ્પષ્ટ દેખાય છે. ત્યાં સુધારાવાદ અને ક્રાંતિ વચ્ચેની જે જૂની ચર્ચાઓ છે એના પર નવેસરથી વિચાર થાય છે.
એટલે માત્ર એકેડેમિક ચર્ચા નથી?
બિલકુલ નહીં.
ચોથો મહત્વનો મુદ્દો છે અન્ય ટીકાત્મક સિદ્ધાંતો સાથે જોડાણનો, જેને આજે આપણે પેલું ઇન્ટરસેક્શનાલિટી જેવો શબ્દ વાપરી શકીએ, એટલે કે જુદા જુદા પ્રકારના ભેદભાવો, જેમ કે વર્ગ, જાતિ, લિંગ, એ બધા કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. પુસ્તક કહે છે કે માર્ક્સવાદે નારીવાદ, જાતિવાદ વિરોધી અને પર્યાવરણવાદ જેવી અન્ય ચળવળો પાસેથી શીખવું પડશે અને તેમની સાથે સંવાદ કરવો પડશે. 21મી સદીનો માર્ક્સવાદ આવો સમાવેશી હોવો જોઈએ, એવો એનો મત છે.
અને પેલો ઐતિહાસિક ભૌતિકવાદ વિશે શું? એણે તો ઘણીવાર બહુ જડ અને નિયતિવાદી, એટલે કે બધું પહેલેથી નક્કી જ છે એવું માનવામાં આવે છે. પુસ્તક એના વિશે શું કહે છે?
હા, એ બહુ સારો પ્રશ્ન છે. પુસ્તક એની પણ એક નવી, વધુ લવચિક સમજ આપે છે. તે ઇતિહાસને પૂર્વ નિર્ધારિત તબક્કાઓના ક્રમ તરીકે જોતા જૂના આમ જડ મોડેલને નકારે છે. એના બદલે તે ઐતિહાસિક ભૌતિકવાદને એક સંશોધન પદ્ધતિ તરીકે રજૂ કરે છે, એક સાધન તરીકે, જે આર્થિક માળખા, સામાજિક સંબંધો, રાજકીય સંસ્થાઓ અને માણસની પોતાની ક્રિયાઓ વચ્ચેની જટિલ ક્રિયાપ્રતિક્રિયાનું વિશ્લેષણ કરવાનું એક શક્તિશાળી ટૂલ છે. એ કોઈ ભવિષ્ય ભાખવાનો ફોર્મ્યુલા નથી.
એટલે એ ઇતિહાસને સમજવાની એક રીત છે, ઇતિહાસનો ભવિષ્ય કહેવાની રીત નથી.
બરાબર. અને છેલ્લે રાજ્ય, ધ સ્ટેટની ભૂમિકા. પુસ્તક રાજ્યને કેવી રીતે જુએ છે? શું એ ખાલી શાસક વર્ગનું હથિયાર છે? ના, એટલું સરળ નથી. ગ્રામસી જેવા વિચારકો પર આધાર રાખીને તે રાજ્યને સામાજિક સંઘર્ષનું એક જટિલ અને વિરોધાભાસી ક્ષેત્ર ગણાવે છે. રાજ્ય એક તરફ મૂડીવાદી વર્ચસ્વ જાળવી રાખવાનું કામ કરે છે, એ સાચું, પણ બીજી તરફ એ એવી જગ્યા પણ છે જ્યાં દબાયેલા વર્ગો સંઘર્ષ કરી શકે છે અને ક્યારેક થોડી રાહતો, થોડા હકો મેળવી શકે છે. આ સમજ રાજકીય રણનીતિ માટે બહુ મહત્વની છે.
આ પુસ્તકમાં કેટલાક મુખ્ય વિચારકોનો વારંવાર ઉલ્લેખ આવે છે એવું લાગે છે. માર્ક્સ સિવાય બીજા કોણ મહત્વના છે જેમના વિચારોની ચર્ચા આ પુસ્તકમાં થાય છે?
હા, માર્ક્સ તો પાયામાં છે જ, પણ જેમ આપણે વાત કરી, એન્ટોનિયો ગ્રામશી બહુ મહત્વના છે, ખાસ કરીને એમનો હેજીમોનીનો ખ્યાલ. પછી લુઈસ અલ્થુસર, એ ફ્રેન્ચ સ્ટ્રક્ચરલ માર્ક્સવાદી હતા. એમણે માર્ક્સવાદને કડક વિજ્ઞાન તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. એમના વિચારોની પણ ચર્ચા છે અને ટીકા પણ છે.
અને પેલી ફ્રેન્કફર્ટ સ્કૂલના વિચારકો એડોર્નો, હોર્કહાઇમર, વોલ્ટર બેન્જામિન, એ લોકો સંસ્કૃતિ અને ફિલોસોફીના વિભાગમાં કેન્દ્રસ્થાને છે. એમની કલ્ચર ઇન્ડસ્ટ્રી એટલે કે સંસ્કૃતિ ઉદ્યોગની ટીકા એ તો આજે પણ એટલી જ પ્રસ્તુત લાગે છે, નહીં?
બિલકુલ. કેવી રીતે આધુનિક સમાજ સામૂહિક એકરૂપતા પેદા કરે છે એની વાત.
હા,
ડેવિડ હાર્વે. હાર્વે ભૂગોળશાસ્ત્રી છે અને ગ્લોબલાઇઝેશન, શહેરીકરણ અને નિયોલિબરલિઝમનું વિશ્લેષણ કરવા માર્ક્સના ખ્યાલોનો બહુ સરસ ઉપયોગ કરે છે. આ બધાની હાજરી એ બતાવે છે કે આ વિચાર પરંપરા હજુ જીવન છે અને નવા પડકારોનો સામનો કરી રહી છે, નવા વિચારો ઉમેરી રહી છે.
જો આપણે પુસ્તકના મુખ્ય સંદેશને થોડા આમ ટૂંકા વાક્યોમાં કહેવું હોય તો શું કહી શકીએ? કદાચ પહેલું એ કે આજની દુનિયાના સંકટો એ મૂડીવાદની આકસ્મિક ભૂલો નથી, પણ એની મૂળભૂત રચનાનું જ પરિણામ છે, એવું કહી શકાય?
બરાબર, એમ કહી શકાય. દાખલા તરીકે 21મી સદીના સંકટો, 2008ના નાણાકીય પતનથી લઈને પર્યાવરણીય કટોકટી સુધી, આ બધું મૂડીવાદી પ્રણાલીની આકસ્મિક ખામીઓ નથી, પણ તેની મુખ્ય ગતિશીલતાનું, એના લોજિકનું તાર્કિક પરિણામ છે. તેથી માર્ક્સના રાજકીય અર્થતંત્રની ટીકા તરફ પાછા ફરવું એ કોઈ ભૂતકાળની યાદ નથી, પણ એક તાત્કાલિક જરૂરિયાત છે. મને લાગે છે કે આ પુસ્તકનો મુખ્ય દાવો છે.
અને બીજું, તમે કહ્યું એમ માર્ક્સવાદે એકલું ચાલવાને બદલે અન્ય વિચારધારાઓ સાથે જોડાવવું પડશે, સંવાદ કરવો પડશે.
હા, એ પણ એક મોટો સંદેશ છે. કદાચ આ રીતે માર્ક્સવાદ એક બંધ, આત્મકેન્દ્રિત સિદ્ધાંત ન હોઈ શકે. તેનું અસ્તિત્વ અને તેની સુસંગતતા અન્ય આમૂલ પરંપરાઓ, ખાસ કરીને નારીવાદ, જાતિવાદ વિરોધી અને પર્યાવરણવાદ સાથે ટીકાત્મક રીતે સંવાદ કરવાની અને તેમની અંતર્દૃષ્ટિને મુક્તિના વ્યાપક સિદ્ધાંતમાં એકીકૃત કરવાની તેની ક્ષમતા પર આધાર રાખે છે. આ એની બહુમતીવાદી અને સ્વટીકાત્મક ભાવના દર્શાવે છે.
અને ત્રીજું, કદાચ સૌથી મહત્વનું, કે માર્ક્સમાં તૈયાર જવાબો શોધવાના નથી, પણ એમને વિચારવાની જે પદ્ધતિ છે એ અપનાવવાની છે.
ચોક્કસ, બરાબર મુદ્દો પકડ્યો. ધ્યેય માર્ક્સમાં તૈયાર જવાબોનો સમૂહ શોધવાનો નથી, ધ્યેય તેમની ટીકાત્મક પદ્ધતિ પુનઃપ્રાપ્ત કરવાનો છે. એટલે કે વિચારવાની એક એવી રીત જે સપાટીની નીચે છુપાયેલા સામાજિક સંબંધો, શક્તિ માળખાઓ અને ઐતિહાસિક ગતિશીલતાઓને ઉજાગર કરવા માટે સ્પષ્ટ દેખાતી વાસ્તવિકતાની સતત પૂછપરછ કરે છે. આ પુસ્તકની બૌદ્ધિક ભાવના છે પ્રશ્નો પૂછવા અને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરવો.
આ બધી વાતો આમ તો સૈદ્ધાંતિક લાગે છે, પણ શું આ પુસ્તકના વિચારો આપણા રોજિંદા જીવનમાં કે આપણા સમાજમાં ક્યાંક લાગુ પડે છે? એને કોઈ પ્રેક્ટિકલ વેલ્યુ છે?
જરૂર છે, ઘણા ઉદાહરણો છે. દાખલા તરીકે પેલો અલગાવનો સિદ્ધાંત લો. આજે ઘણા લોકોને પોતાની નોકરીમાં, કામમાં એક પ્રકારની શક્તિહીનતા કે અર્થહીનતા લાગે છે. જાણે એમના કામ પર એમનો કોઈ કંટ્રોલ નથી. આ લાગણી સમજવામાં આ ખ્યાલ મદદ કરી શકે. અથવા કોમોડિટી ફેટિશિઝમ, એટલે કે વસ્તુ પૂજા. આપણે બજારમાં વસ્તુઓને કેવી રીતે જોઈએ છે, એની કિંમત જોઈએ છે, પણ એની પાછળ જે માનવીય સંબંધો છે, જે શ્રમ છે, એને ભૂલી જઈએ છે. આ ખ્યાલ આપણી આખી ગ્રાહક સંસ્કૃતિ, કન્ઝ્યુમર કલ્ચરને સમજવામાં મદદ કરે છે.
અને સામાજિક કે રાજકીય સ્તરે જે લોકો કોઈ મુદ્દે લડી રહ્યા છે, કોઈ આંદોલન કરી રહ્યા છે, એમના માટે આ પુસ્તક કઈ રીતે ઉપયોગી થઈ શકે?
એમના માટે પણ થઈ શકે. તે કોઈ એક મુદ્દાની લડતને, માનો કે લઘુત્તમ વેતન વધારવું છે કે પર્યાવરણ બચાવવું છે, એને મૂડીવાદની મોટી સિસ્ટમ લેવલની ટીકા સાથે જોડવામાં મદદ કરી શકે. રાજ્ય કેવી રીતે કામ કરે છે એની ઊંડી સમજ રાજકીય રણનીતિ ઘડવામાં કામ આવી શકે છે. એ સમજાવે છે કે શા માટે અમુક ફેરફારો લાવવા આટલા મુશ્કેલ હોય છે, ક્યાં અવરોધો આવે છે.
અને વિદ્યાર્થીઓ કે અભ્યાસુઓ માટે જે લોકો આ બધું ભણે છે,
હા, સામાજિક વિજ્ઞાન હોય, માનવતા શાખાઓ હોય કે પછી શહેરી આયોજન કે પબ્લિક પોલિસી જેવા ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે આ પુસ્તક એક વૈકલ્પિક વિશ્લેષણાત્મક દ્રષ્ટિકોણ આપે છે. તે મુખ્ય પ્રવાહનું જે અર્થશાસ્ત્ર છે કે રાજનીતિ વિજ્ઞાન છે, એની ઘણી માન્યતાઓને પડકારે છે અને નવા સવાલો ઊભા કરે છે. પણ કદાચ સૌથી મોટો ઉપયોગ એ છે કે તે આપણને સતત ટીકાત્મક રીતે વિચારતા શીખવે છે.
હા, એ બહુ મહત્વનું છે.
સમાચારની હેડલાઇનો જોઈએ, નેતાઓના ભાષણો સાંભળીએ, એની પાછળ શું ચાલી રહ્યું છે એ જોવાની દ્રષ્ટિ કેળવે છે. જેમ કે એક સરળ પ્રશ્ન, બેંકોને બચાવવા માટે હંમેશા પૈસા હોય છે, પણ ગરીબો માટેની સામાજિક યોજનાઓ માટે કેમ બજેટ કાપ મુકાય છે?
બરાબર.
મોટા આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરારો થાય તો એનાથી ખરેખર કોને ફાયદો થાય છે ને કોના ભોગે થાય છે? આવા પ્રશ્નો પૂછવા અને એના જવાબો વ્યવસ્થિત રીતે સમજવા માટે આ પુસ્તક આમ કહીએ તો બૌદ્ધિક સાધનો પૂરા પાડે છે.
તો આ પુસ્તકમાંથી મુખ્ય શીખ એ લઈ શકાય કે માર્ક્સવાદ ભલે જૂનો વિચાર લાગે, પણ એ હજુ પૂરો નથી થયો. એના પર પૂર્ણ વિરામ મુકાયું નથી. એક બહુ સમૃદ્ધ, વૈવિધ્યસભર અને સતત વિકસતી વિચારધારા છે.
બરાબર. અને એની ત્રણ મુખ્ય વાતો કદાચ યાદ રાખવા જેવી છે. પહેલું, માર્ક્સે 150 વર્ષ પહેલાં જે મૂળભૂત ખ્યાલો આપ્યા હતા, શોષણ, અલગાવ, સંકટ, મૂડી, તે આજે પણ આશ્ચર્યજનક રીતે પ્રસ્તુત છે, આપણી આસપાસની દુનિયાને સમજવામાં મદદ કરે છે. બીજું, આ પરંપરાનું ભવિષ્ય તેની ખુલ્લાશ પર નિર્ભર છે. પોતાની ભૂલો સ્વીકારવાની તૈયારી અને બીજા પાસેથી, બીજી વિચારધારાઓ પાસેથી શીખવાની તૈયારી.
અને ત્રીજું
સિદ્ધાંત મહત્વનો છે. ખાલી દેખાવા કરવાથી કે આંદોલન કરવાથી કદાચ તાત્કાલિક રાહત મળે, પણ લાંબા ગાળાનો બદલાવ લાવવા માટે સમાજ કેવી રીતે કામ કરે છે એ ઊંડાણથી સમજવું જરૂરી છે. એટલે આ પુસ્તક એક રીતે નકશો પણ છે અને હથિયાર પણ. એક જટિલ વૈચારિક દુનિયાનો નકશો અને પ્રવર્તમાન વિચારધારાઓને પડકારવા અને વધુ ન્યાયી દુનિયા માટે લડવા માટેનું બૌદ્ધિક હથિયાર.
ખરેખર આ પુસ્તક અને તેના વિચારો આપણને આપણી આસપાસની દુનિયાને એક અલગ નજરથી જોવા માટે ચોક્કસ પ્રેરણા આપે છે. એ આપણને સવાલ પૂછવા પ્રેરે છે કે જે દેખાય છે એની પાછળ કોઈ ઊંડા કારણો છુપાયેલા છે કે કેમ.
બિલકુલ. અને એ વિચારવું પણ રહ્યું કે જો માર્ક્સવાદ એક જીવંત પરંપરા છે, તો ભવિષ્યમાં એ કયા નવા પડકારોનો સામનો કરશે. જેમ કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈની વાત ચાલે છે, બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં જે મોટા ફેરફારો આવી રહ્યા છે, શું માર્ક્સવાદ એના વિશે કંઈક અર્થપૂર્ણ કહી શકશે? આ પરંપરા ભવિષ્યમાં કેવી રીતે વિકસશે એ જોવું પણ રસપ્રદ રહેશે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.